काग ऋषि गरुड़ जी महाराज ने बात कही रहे थे, हे खगराज, आ जगत ना व्यवहार ना जीवन ने वास्तविकता नु दर्शन करायो के व्यापी रहो संसार महु। आ समस्त सृष्टि नी अंदर जड़ चेतन दरेक दरेक अणु अणु नी अंदर आ बधाज भावो उड़े उड़े सूक्ष्म रूपे पण वसेला छे। कया एना माटे कयो शिव चतुरान जाहि डेराई, अने जेनाथी शिव अने ब्रह्मा जेवा पण आम भयभीत थई जाय छे तो सामान्य माणस नी कई गणतरी शी भसात। एना माटे काग ऋषि कहे छे के गरुड़जी तमने जे संशय उभो थयो ने ए कोई नवो नथी, आ तो जगत नी अंदर ना जीव जीवात्मा मात्र नो आ एक साहजिक स्वभाव छे। क्यारे ईश्वर प्रत्ये निष्ठा पण थई जाय अने क्यारे इष्ट प्रत्ये आम अभाव पण थई जाय। तो आवी माया ईश्वर नी छे, क्यारेक भगवत प्रीति अनुराग थव अने क्यारेक भगवत प्रीति थी विमुक्त थव व्यापी रहेव संसार। आखा जगत नी अंदर आ सृष्टि नी अंदर आ तो व्याप्त छे
माया कटक प्रचंड,
अने ई पण आ माया नु भयंकर जे सैन्य छे ए सैन्य छे एटलु बधु प्रचंड शक्तिशाली छे के एनी आगळ भलभला पराभव थी पामी जाए हारी जाए। तो जा आवी रचना छे ईश्वरनी आ प्रमाणे नु जगत आखो एनो व्यवहार चाली रह्यो छे, तो एने एनी अंदर आ अनेक शक्तिओ जे काम करे छे ए काम करती शक्तिओ स्वाभाविक छे साहजिक छे सर्वत्र छे। जेम ईश्वर सर्वत्र छे एम आ बधी साहजिकताओ पण सर्वमां वत्ते ओछे अंशे पड़ेली छे। અને ભયંકર પ્રચંડ સૈન્ય છે માયાનું, એની અંદરના યોદ્ધાઓ સેનાપતિઓ કામ ક્રોધ લોભ એ પરાભવ કરાવી દે છોડે જ નહીં, સહેજ ની અંદર માણસને સહેજ હાથમાં આવ્યો એની અંદર એ ગયો। એટલે કહ્યું કામાદ સેનાદિ કામાદિ ભટ, સેનાપતિઓ જે સુરવીર હોય શક્તિશાળી હોય એને જ અધ્યક્ષ પદ સોંપાય, બધાને ના સોંપાય। તો માયાનું પ્રચંડ સૈન્ય અને એ ભયંકર સૈન્યની અંદર યોદ્ધાઓ અને એના રથપતિઓ અગ્રણીઓ સેનાપતિઓ કોણ છે? કામ આદિ, કામ ક્રોધ તથા લોભ। તસ્માદ એતત ત્રયમ ત્યજેત, કામ ક્રોધ લોભ મોહ મદ અહંકાર આ બધા એના બધા સેનાપતિઓ છે, અને એક આગળ આવે ને ત્યાં ભલભલાને હરાવી નાખે, અને જો પાંચેય ભેગા થયા તો કે છે સેના એ સેનાપતિ કામવાસના ઇત્યાદિ જે ભયંકર યોદ્ધાઓ છે એ
દંભ કપટ પાસ,
એની અંદર બીજા ત્રણ પણ કયા? દંભ પણ એની સાથે, દંભ પણ એનો સેનાપતિ છે। માણસ દંભી થઈ જાય ને એટલે ઈશ્વર સુધી ન પહોંચે, એનામાં કપટ પેસી ગયું ને તો પણ પોતાને આત્માનુભૂતિ એને નથી। તો આવા પ્રચંડ પ્રચંડ સેનાપતિઓ જ્યાં પડેલા હોય ત્યાં ભલભલા આમ ખુમારી કરતા મેં જીતી લીધો તપસ્વી થઈ ગયો એને પણ હરાવી દેતા। એટલા માટે કાગ ઋષિ ગરુડજીને વાત કરી રહ્યા છે, જો આ બધાથી બચવું હોય તો એકમાત્ર ઉપાય એ માયા છે, ભગવાનની દાસી છે, નોકરડી છે, ચાકરણ છે, એની ચાકરી કરવા વાળી ભગવાનની આગળ આમ ધૂળ ચાટતી હોય ભોંએ નાકથી લીટી તાણવા વાળી સો માયા રઘુપતિ એ માયા ભગવાનની શું કરે છે? સબ ભગવાનની દાસી છે, નોકરડી કહી દો, દાસી તો જો કઈ કે સમજે, અને એ પણ મિથ્યા છે એમ સમજીને ચાલે. આગળ તો જીવભાવ પણ મિથ્યા છે, ઈશ્વર ભાવ પણ મિથ્યા છે, કારણ કે આરોપિત છે. એટલે માયા ભાવ પણ અહીંયા ગાડી મિથ્યા છે, પણ ઈષ્ટની પ્રાપ્તિ માટે, આત્માનુભૂતિ માટે પણ અહીંયા ગાડી કહ્યું આ બધું મિથ્યા છે, જગત માત્ર સ્વપ્નવત છે. સ્વપ્નની કોઈ પણ ચીજ વસ્તુ, કોઈ પણ બાબત જાગદીએ ત્યારે પણ નથી હોતી, તા પહેલા નથી હોતી, એટલે એની એની વાસ્તવિકતાનો સ્વીકાર ક્યારેય પણ ન થાય. એમ જેને ઈશ્વર પ્રાપ્તિ કરવી છે એને માયાની વાસ્તવિકતાનો અસ્વીકાર, કે મિથ્યા છે, સાચું છે જ નહીં. મનના વિચારોમાં ઉત્પન્ન થયેલો આવેગ, આવેશ અને એ માત્ર ભ્રમ છે. મિથ્યા શું એ માયા, એટલું જ સમજે માણસ, સાધક એટલું જ સમજે કે આ બધું માયા છે, એ મિથ્યા છે, અને માયા વાસ્તવિક નથી. જેમ સ્વપ્ન સાચું નથી, એમ માયા પણ ખોટી છે, શક્તિહીન છે. પણ જ્યારે એ ભગવાનની સમીપમાં જઈને બેસી જાય ને, તો બાકી માયાના પથરાના ઘંટીના બે પરડા ભલ ભલાને દળી લોટ કરી નાખે. પણ એ માયાના પરડા જેના આધારે ફરે છે ને ચાલે છે, એ ખીલે ગયેલો જે કોઈ જીવ, જે કોઈ અનાજના દાણા, એ આખી ઘંટીમાં બધું દાણો દળી જાય, પણ જયારે ઘંટી ટાંકવા ખોલે ત્યારે પેલા દાણા આખા ના આખા માંથી નીકળે. કેમ? એ ભગવાનની દાસી છે અને આ બધું મિથ્યા છે એમ જે સમજે છે ને, એના માટે આ જગત આત્મા એ જ સત્ય છે, પરબ્રહ્મ એવા પરમાત્મા એ જ સાચું સ્વરૂપ. બાકી રઘુ દાસી રઘુપતિની આ જગતની એ માયા મિથ્યા છે, ખોટી છે. ભગવાનને શરણે જઈને બેસી તો જ એ છૂટે, તો જ એ છોડાવી શકે. બાકી તો ભગવાનની કૃપા વગર એ છૂટી શકતો નથી. હું દ્રઢતાથી પૂર્વક, દ્રઢતાપૂર્વક કહું છું, હું ખોટું નથી કહેતો. જેમ ભાગવતમાં પણ એક ભાવ છે, વેદ ઉપનિષદનો પણ એક ભાવ છે, સત્યમ સત્યમ સત્રી, ત્રણ વાર સત્ય બોલે છે, કે હું આ ત્રણ વખત સત્ય કહું છું કે આ ખોટું છે, ખોટું ખોટું. અને ત્રણ વાર કે એટલે એની દ્રઢતા થઈ ગઈ. જેમ એક બે ત્રણ, એટલે કહ્યું કે મને હુકમ આજ્ઞા મળી ગઈ, મારે દોડવાનું જ છે. જેમ ઓમ શાંતિ 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 ત્રણ વાર બોલી એટલે પરિપૂર્ણ શાંતિ આપણામાં ધીરે ધીરે આવી. અને એ ત્રણ વખત બોલીએ એટલે મન અને આપણું અંતઃકરણ ધીરે ધીરે શાંત, એકદમ શાંતિનો ઉચ્ચાર પણ કેવી રીતે કરો, શાંત આપણું મન, આપણા વિચારો, આપણે ધીરે ધીરે શાંત થઈ અને એકાગ્ર થઈ જાય ભગવાનની કૃપામાં. છૂટ અને રામ કૃપા, બસ ભગવદ્ સ્મરણ કરીએ ભાવથી હૃદયમાં. મહારાજ આવીને બેસે અને પછી ઓમ ત્રણ વાર નાદ કરતાની સાથે, મહારાજ તો શાંત સ્વરૂપ છે, અભિષ્ટદમ નિત્યમીડે શાંતમ, સૌને અને એ શાંતિ પરિપૂર્ણ શાંતિ આપવા વાળા. માયાથી પર માયાને સ્પર્શ કરી શકે જ નહીં, અને એ છૂટે ક્યારે? મહારાજની કૃપા. મન મુખીને ગુરુની કૃપા ન, એ સુખ લેશે કોઈ ગુરુમુખી. જે ગુરુમુખ હોય, ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, ગુરુ મહારાજના અનુશાસનની અંદર જ રહેવું, અને અનુશાસનમાં જે રહે છે, આખો અનુશાસન પર્વ છે મહાભારતમાં. મહાભારતના યુદ્ધની અંદર યુદ્ધ થાય છે, અશાંતિ છે, ક્લેશ અને કલહ છે, પણ એ બધા ઉપર અનુશાસન કેવી રીતે આવી, નિયંત્રણ કેવી રીતે આવી શકે એમાં બહુ સ્પષ્ટ બતાવ્યું. માણસ પોતાના જીવન ઉપર થી માંડીને સંઘર્ષ સુધી નિયંત્રણ કેવી રીતે, ક્રોધ ઉપર નિયંત્રણ કેવી રીતે મેળવી શકે એ આખો જ માર્ગદર્શન અનુશાસન પર્વ. એમ અહીંયા આગળ પણ માણસ પોતાના જીવન ઉપર, પોતાની ઇન્દ્રિયો, મન અને આત્મા ઉપર અનુશાસન ક્યારે મેળવી શકે? મહારાજને પ્રાર્થના કરી શકીએ, કરીએ ત્યારે એ શ્રી સંતરામ વિજયતે તમામ, બાપજી અમારું મન ઇન્દ્રિયો અને આત્મા ઉપર આપનો વિજય હો, વિજયતે તમામ, વિજયતે તરામ, વિજયતે તમામ. એમ નાથ કહો પદરોપી, જેને વિજય પ્રાપ્ત કરવો છે, જેને આ બધામાંથી બહાર નીકળવું છે માયાની જાળમાંથી, એને ભગવાનને શરણે રહેવું અને મહારાજનું શરણું મહારાજ આપશે. ગુરુમુખી થઈશું તો જ મહારાજ શરણું આપશે. મનમુખી તો ભટકાવ્યા જ કરે. જ્યાં તમારે રખડવું ત્યાં રખડો, મહારાજ ના નથી. પણ ગુરુમુખી થશે તો મહારાજ એને અવશ્ય એ સુખ એ શાંતિ જરૂર આપશે.